તારીખ 6/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 491 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 192
અભિપ્રાય છે એ સતત જળવાય છે અને એની પરિણતિ થાય છે. ઈચ્છા છે એ ઉત્પન્ન થયા પછી ચાલી જાય છે. એટલે શક્તિ નથી, એટલે મોક્ષની ભૂમિકા સાચા અભિપ્રાયની ઘડવાની છે. સાચા અભિપ્રાયનું ઘડતર થાય એ પ્રકારની નાઇન્ડોરી, એ પ્રકારની યોજના મોક્ષને થાય, મોક્ષને હોય તો એના અભિપ્રાયો બધા ઘડાય અને એની પરિણતિ થઈ અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે, તે પુરુષ એટલે તે આત્માએ આત્માને ગવેષવો, એટલે પોતાના આત્માને શોધવો, આત્મખોજ કરવી કે મારું સ્વરૂપ શું, મારું મૂળ સ્વરૂપ કેવું છે, કે જેના અવલંબન લેવાથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ મોક્ષ પર્યંતની બધી જ દશાઓ સહજ માત્રમાં ઉત્પન્ન થાય તેવું મારું સ્વરૂપ કેવું હશે એની જિજ્ઞાસા કરવી, જિજ્ઞાસાથી એને ખોજ કરવી અને એનો અનુભવ કરવો, એને આત્મગવેષણા કહેવામાં આવે છે. અને આત્મા ગવેષવો હોય તેને, જેને જેને આત્મા ગવેષવો હોય તેને શું કરવું, નિયમ નિયમાદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષવો. ગવેષવાનો બીજો અર્થ ઉપાસવો પણ થાય છે. કે સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મ ઉપાસના છે અને આત્માની ઉપાસના જેને કરવી હોય તેને યમ નિયમ વગેરે સર્વ સાધનોને ગૌણ કરીને, અપ્રધાન એટલે ગૌણ કરીને સત્સંગને ઉપાસવો, સત્સંગને ગવેષવો એટલે સત્સંગને ઉપાસવો. આમ કહેવા પાછળ ઉપાદેવનું બહુ ઊંડું જ્ઞાન છે. કેમ કે સામાન્યપણે ધર્મના ક્ષેત્રમાં આવીને માણસ કાંઈ ને કાંઈ એમ નિયમ કરી દે છે, કોઈ વ્રત, કોઈ પ્રતિજ્ઞા, કોઈ ત્યાગ, કોઈ સંયમ, કોઈ નિયમ ધારણ કરી દે છે, સંપ્રદાયને ગુરુ પણ એમ જ કરાવે છે. તમે આવ્યા બહુ સારું, બોલો હવે તમે શું નિયમ લે છો, બીડું પીતા હોય તો બીડું છોડો, ચા પીતા હોય તો ચા છોડો, કાંઈ ને કાંઈ તમે નિયમ લ્યો. અને એ નિયમના માર્ગે ચડનારાને એનો આગ્રહ થાય છે કે આવું તો કરવું જ જોઈએ, આવું તો કાંઈ જીવનમાં હોવું જ જોઈએ. એ ચારિત્ર મુને મંદ કરવાનું કારણ છે. દર્શન મો તો ડબલ થાય, દર્શન મો સમજ્યા વગર કરે એટલે માર્ગ નથી, એને માર્ગ માન્યો તો દર્શન મો લીધો, એને ગૌણ કરવો, એને સત્સંગને ઉપાસવો, સત્સંગને ગવેષો તેમજ સત્સંગને ઉપાસો, સત્સંગની શોધ કરવી, યથાર્થ સત્સંગ ક્યાં મળે તેની શોધ કરવી, અને જ્યાં યથાર્થ સત્સંગ મળે ત્યાં જમવું. અમે ત્યાં ન રહેતા હોય તો શું કરવું? હું આપણે કલકત્તાના છીએ, કાઠિયાવાડના છીએ. હું આપણે ક્યાં ના છીએ? કાઠિયાવાડના છીએ, સૌરાષ્ટ્રના છીએ કે ને? ભલે આપણે નહીં, આપણા પિતાશ્રી, આપણા પિતાના પિતાશ્રી અહીંયા આવ્યા હશે બોલવું, તો પણ મૂળ તો ત્યાંથી આવ્યા. શું કરવા આવ્યા? પૈસા કમાવા માટે. ત્યાં રોટલો નહોતો, સુખી વાત કહીએ તો કાઠિયાવાડી ભાષામાં શું છે કે ત્યાં રોટલો નહોતો, ત્યાં પેટ ભરાતું નહોતું, એટલે અહીંયા આવ્યા. એ પૈસા માટે આપણે હિન્દુસ્તાનના પશ્ચિમ છેડામાંથી પૂર્વ છેડામાં આવીએ, 1500 માઇલની મુસાફરી કરીને, તો એ પૈસા માટે આવીએ? એનો બીજો અર્થ કે આપણે દેહ માટે આવીએ છીએ, દેહાર્થી આવ્યા છીએ. દેહાર્થે આવવામાં વાંધો નહીં, આત્માર્થે પાછું ત્યાં જવું પડે તો જવું જોઈએ. દેહાર્થે સૌરાષ્ટ્ર છોડીને કલકત્તા આવ્યા, તો આત્માર્થે કલકત્તા છોડીને સૌરાષ્ટ્રમાં જવું, અથવા જ્યાં મળતો હોય ત્યાં. યથાર્થ સત્સંગ જ્યાં મળતો હોય ત્યાં જવું જોઈએ. એની કિંમત દેહાર્થ કરતા વધારે છે. દેહાર્થ બોલવું તો એ જ જિંદગીની સગવડતા મળે એટલું હાજર થાય. આત્માર્થે અનંતકાળનું હાજર થાય, અનંતકાળ સુખ મળે એટલું થાય. આપણો તો મોટો ફેર છે, પાછો ફરક પણ ઘણો મોટો છે. તેણે સત્સંગને ગવેષવો તેમજ સત્સંગને ઉપાસવો. ઉપાસવો એટલે સત્સંગની અંદર આપણે ભ્રમ કરવા લીધું હોય, અનુકરણ કરવા લીધું હોય, અનુકરણ કરવા લીધું હોય, એ કરવું ઉપાસના. અને સત્સંગની સાધના કરવી હોય તેને હવે એક શરત મૂકે છે, એ પણ આ શરત જરા આખરે મૂકી છે કે સત્સંગની જેને ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. શું કહે છે? આ એક નિર્ણય કરવો પડશે. એ બોલ તારે સંસાર જોઈએ છે કે મુક્તિ? સત્સંગ ઉપાસવું હોય તો આ નિર્ણય કરે ને આપતું સત્સંગ ઉપાસના. એ તો સત્સંગની ઉપાસના તારા માટે કામની ચીજ નહીં. સરસ લાઈન દોરી છે. જેને સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. આત્મભાવ એટલે અભિપ્રાય, આત્માથી થતો અનન્ય ભાવ. આમ તો જીવ સંસારને આત્મભાવે ઉપાસે છે. કેવા ભાવે ઉપાસે છે? આત્મભાવે ઉપાસે છે. સંસાર જ એનો આત્મા છે, એ છોડવું કઠણ પડે છે. જેના જે પદાર્થ ઉપર, જે વ્યક્તિ ઉપર પ્રતિબંધ જેવો રાગ હોય છે, એ પ્રતિબંધ તોડતા જીવને કઠણ લાગે છે, આકરું પડે છે. કેમ કે આત્મભાવે ઉપાસે છે. એને કાંઈ થાય તો પોતાને કાંઈ થાય, આત્મભાવ છે ને. આત્મભાવ કયો? ખોટાપણાનો ભાવ થયો. તો જેને સત્સંગને ઉપાસવો હોય એને એ નિર્ણય કરવો પડશે કે મારે આ સંસાર કોઈ પણ ભોગે ન જોઈએ, કોઈ પણ હિસાબે ન જોઈએ. અને એ ત્યારે એવો નિર્ણય થાય કે જીવને જ્યારે સંસાર કેવળ દુઃખમય ભાસે ત્યારે, કેવળ ક્લેશમય ભાસે ત્યારે, જ્યાં સુધી સંસારમાં સુખ ભાસે છે ત્યાં સુધી સંસારની ઉપાસના છોડી નહીં શકે. થાય છે શું, કેટલાક પ્રસંગમાં દુઃખ ભાસે છે, કેટલાક પ્રસંગમાં સુખ ભાસે છે, એ કલ્પના છે જીવની, જીવની એ કલ્પના છે. 492 પત્રમાં એ વાત કરી છે, કૃપાલુભાઈ નીચે જ વાત કરી છે. વ્યવહારિક પ્રસંગ નિત્ય ચિત્ર વિચિત્ર પણ છે, ચિત્ર વિચિત્રપણે થાય છે. અચિંતો કોઈનો વિયોગ થાય છે, અચિંતો કોઈનો સંયોગ થાય છે. વ્યવહારિક પ્રસંગોનું હંમેશા ચિત્ર વિચિત્રપણે છે, માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પના એ તે પ્રતિકૂળ ભાષા છે. દ્રષ્ટાંત લીધું, 10,000 તો 10,000 છે, પણ લાખવાળાને 10,000 રીએ ત્યારે ખલાસ થઈ ગયા એમ લાગે, અને 1 પૈસાનો એને 10,000 મળ્યા હોય ત્યારે એ રાજીનો રેડ થઈ જાય. કલ્પના એ એમાં દુઃખ અને કલ્પના એ એમાં સુખ છે. જ્ઞાની પુરુષોએ તે બોલ કલ્પના કરવાની ના પાડી છે. તો તું ક્યાં અનુકૂળતાની કલ્પના કરીશ નહીં, ક્યાં પ્રતિકૂળતાની કલ્પના કરીશ નહીં, તો પોતાની ભ્રાંતિ છે. ખરેખર તારા આત્મામાં કાંઈ આવતું નથી, તારા આત્મા માટે કાંઈ જતું નથી. અને તમને તે કરવી ઘટતી નથી, તમને સ્વભાગભાઈને પત્ર લખો તો તમને એવી કલ્પના કરવી ઘટતી નથી. તમે પણ તમારા સંયોગોમાં આ કલ્પના કરતા હોય છોડી દો એમ સ્પષ્ટ આજ્ઞા કરી છે. એ સુભાગભાઈને આજ્ઞા કરી છે, એમને કોઈ પણ મુમુક્ષુને એ આજ્ઞા કરી છે એમ જો. આકુલતામાં સુખની કલ્પના એ વિપર્યાસ થયો કે નહીં, વિપરીતતા થઈ કે ન થઈ, એ ચોખ્ખી વિપરીતતા થઈ ગઈ. શું કહે છે કે સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંસાર જીવને ક્યાં સુધી છે એક પ્રશ્ન ઉઠાવીએ આપણે, સીધો પ્રશ્ન કે જીવને સંસાર ક્યાં સુધી છે, કે જ્યાં સુધી જીવ સંસારને વાલો કરે છે ત્યાં સુધી. જા આત્મભાવનો બીજો અર્થ છે, જેને સંસાર વાલો છે એનો સંસાર છે. બાકી સંસાર કેવળ ક્લેશમય છે, દુઃખમય છે, અને એમાંથી છૂટવાનો જેનો અભિપ્રાય હોય એને સત્સંગ ફળે છે. હજી જેને સંસાર વાલો છે, સંસારમાં રહેવું છે, એને સત્સંગ થવાનો નથી. આકરી શરત છે, જરા આ શરત આકરી છે. પૂર્વમાં જવા માંગો છો, પૂર્વ દિશામાં, અને ડગલા પશ્ચિમમાં ફરો, તો પશ્ચિમમાં ચાલતા ચાલતા કેવી રીતે પૂર્વ દિશામાં તમે આગળ વધો? તો દૂર જાઓ છો તમે, આગળ વધવાનો સવાલ નથી, તમે દૂર જાઓ છો. એનું છોડી દેવું પડે. દ્રઢ કરી એનો અર્થ શું છે? સંસારમાં આત્મભાવ છોડી દેવો પડે. સંસારમાં આત્મભાવ રાખવો અને મોક્ષની ઈચ્છા રાખવી, બે વાતનો તો ભેળ થવાનો. એક જ્ઞાનમાં બે તરવાર જગ્યા નથી, ક્યાંથી સમય? સત્સંગ કરવા ઈચ્છતા અને સત્સંગમાં આવતા એવા મુમુક્ષુઓને કૃપાળુ દેવની આ સિદ્ધિ આજ્ઞા છે. તારે સંસાર આત્મભાવે ઉપાસનાનો હોય એ સર્વથા ત્યાગ કરવો કરવો એવી અમારી આજ્ઞા છે. માનવી ન માનવી એ બીજી વાત છે, છે આજ્ઞા. વાક્ય રચના એવી રીતે છે, આજ્ઞાત્મા છે વાક્ય રચના. જેને મોક્ષ નું ધ્યેય કર્યું એને સંસારનો રસ ઉડી જાય છે, ચોક્કસ ઉડી જાય છે. કેમ? અંદર એનું પરિભ્રમણ નહીં કરવા માટેની વેદના આવી છે. એને વેદના આવી છે, એ વેદના એના પરિભ્રમણનો નિષેધ કરે છે, આત્મામાંથી એનો નિષેધ કરે છે. એનું પરિભ્રમણ કોના આધારે થાય? સંસાર અને સંસારનું પરિભ્રમણ તો જ્યાં સુધી સંસારને વાલો કર્યો છે ત્યાં સુધી પરિભ્રમણ છે. પણ જેને સંસાર ઉપાસનાનો આત્મભાવ છોડી દીધો, સર્વથા ત્યાગ્યો, હવે કોઈ ભોગે નથી, કોઈ પણ ભોગે ન જોઈએ, ત્યારે એ સંસાર ટકી શકશે નહીં અને એ સત્સંગને ઉપાસશે. પરંતુ સત્સંગ એ મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. એના જેવું બીજું કોઈ ધર્મ સાધન આ જગતમાં અમે જોયું નથી ને અનુભવ્યું નથી એમ જ્ઞાની પુરુષો તે છે. એટલે કોઈ પણ ભોગે સત્સંગ ઉપાસના, કોઈ પણ કષ્ટ કરીને ઉપાસના. આત્મભાવ ત્યાગ્યો એટલે શું? કે સંસાર ઉપાસવાનો અભિપ્રાય સર્વથા છોડી દીધો.
સંસાર
સંસાર
આપવો,
અંદર થી છૂટ્યો, બહાર થઈ ગયો, મારો છૂટ છે, મૂળનું કપાઈ ગયું, દામેલા ક્યાં સુધી લીલા રહે, ઝાડનું મૂળ કપાઈ ગયું, એના પાંદડા ત્યાં સુધી લીલા રહેશે. જેને અંદર થી ભાવ નથી તે બાર માં ક્યાં સુધી ટકવાનું હતું? સંસાર અંદર મૂળ હાજર રહી જાય છે. આવે કોક આવે, કોઈ ન જ આવે એવું નથી, પણ અત્યાર સુધી આપણે ફેલ ગયા છે. આપણું દીક્ષા અનંત વાર લીધી, આપણે ફેલ ગયા છે. બીજું કે કામ કામની પદ્ધતિ એ કરવાનો વાંધો શું? કામની રીતે કામ કરવું એ વ્યાજબી છે ને, બીજી રીતે કરવાનો શા માટે આપણે આગ્રહ રાખવો? જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞા છે આ રીતે તું કર, વાત ક્યાંથી શરૂ થઈ છે? કે જેને સર્વ દુઃખથી મુક્ત થવું છે એવો જેનો અભિપ્રાય છે એને આત્માને જગેશવું, આત્માને શોધવો અને આત્માની ઉપાસના કરવી. શોધીને આત્મા ગવેશવું હોય તેને યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન એટલે ગૌણ કરીને સત્સંગને ઉપાસવો. હવે તમારી પાસે આ ભૂમિકામાં મર્યાદિત શક્તિ છે, કાં તમે સત્સંગને ઉપાસો તમારી શક્તિથી, કાં તમે એમ નિયમ કરો. તમારી શક્તિ એમ નિયમમાં ખર્ચો તો સત્સંગ કરવાની શક્તિ તમારી પાસે નહીં હોય. એવા અમે આત્માઓ જોયા છે દીક્ષા લઈ લીધી હોય પછી મળે અને ખબર પડે ત્યારે આપણે તો સમજ્યા વગર એમને જંપલાવી દીધું. હવે વેશ બદલ્યા પછી એ તમારી જેમ સાંભળવા બેસી શકે નીચે, પાક ઉપર બેસતા હોય પછી નીચે બેસી સાંભળવામાં આવી શકે. અને આવો તો સમાજ અને સંપ્રદાય શું કરે? આ શું તમે કરો છો? તમે સાધુ થઈને ગ્રસ્તવાળાને સાંભળવા જાઓ છો? સમાજ અને બીજા સાધુઓ શું કહ્યું? તે તો બધા વેપાર ધંધાના બેડા છોકરા વાળા માણસો છો, આપણે તો ત્યાગી છીએ. તમે એને ક્યાં સાંભળવા જાવ? એમ જ કે સાચું સમજવાનો દરવાજો બંધ થાય. કેટલી મુશ્કેલીઓ છે આમાં. પહેલા એ રીતે વ્રત નિયમ કે દીક્ષા લઈ લેવામાં કેટલી મુશ્કેલીઓ છે. એક વાત ચોક્કસ છે કે શક્તિ તો હજી ઓછી છે, આત્માની શક્તિઓ અંદરથી તો પ્રગટ કરી નથી. એટલે ચાલુ માણસમાં સામાન્ય માણસમાં શક્તિ તો બહુ ઓછી છે, અને એ શક્તિ એને ક્યાં ખર્ચવી એનો વિવેક કરતા એને આવડવો જોઈએ. નોકરી કરતો હોય, પગાર હોય તો એ રોટલી બાયપાસ શાક ખાય નથી, વાંધો નહીં. એટલે 800,000 રૂપિયાનો પગાર છે મહિનો દાડો, આપણે કેટલી ગાય ભાત શાક ખાવામાં માંગ માંગ પહોંચશું આ મોંઘવારીમાં. હવે એમાં તો શહેરમાં મોટા સ્ટોર હોય, સારા બૂટ ચંપલ મળતા, એમાં 600 રૂપિયાના ચંપલ લઈ લઈએ કે 800 રૂપિયાના બૂટ ખરીદી લઈએ, પછી રોટલી શા નથી ખાય? એ જગ્યા નહીં લઈએ, ખર્ચો કરી નાખો. પગાર હાથમાં આવે ને ખર્ચો કરી નાખો, ત્યારે એને લેવાના પૈસા નહીં લે. એમ આ શક્તિ મર્યાદિત છે, એને જો યથાસ્થાને ખર્ચવામાં આવે તો તમે આત્માનો વિકાસ કરી શકો, ગુણ પ્રગટાવી શકો. બીજી રીતે કરવા જાઓ એટલે બધું બગડ્યું તમારું. રીતનું મહત્વ છે, વિધિનું મહત્વ છે, પદ્ધતિનું મહત્વ છે. એટલે સમજીને કીધું છે કે સત્સંગની ઉપાસના જેને કરવી, આત્માને ગવેશવો હોય તેને યમ નિયમ આદિ સર્વ સાધનનો એટલે બીજા સાધનોનો આગ્રહ ગૌણ કરીને સત્સંગને ગવેશવો, એને મુખ્ય કરીને એને ઉપાસના કરવી તેને ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેને આ શરત છે. આખરી શરત મૂકી એમ નિયમ કરતા આખરી શરત છે આ. યમ નિયમ પાળવો એના કરતા આખરી શરત છે કે જે સંસારને તે વાલો કર્યો છે, જે સંસારને તે છાતી સરસો ચાપ્યો છે, હું એને તારે દૂર કરવાનો છે. આખરું કામ છે જરા એને સંસારને ઉપાસનાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. કોને ખાચરે પણ લાલચ રહેવી જોઈએ આમ છે. એટલે મુમુક્ષુની ભૂમિકા આ જગ્યાએ બાહ્ય ત્યાગ કરવા વાળા કરતા પણ આકરી છે. એમ નથી કે માત્ર સત્સંગમાં બેઠો ને વાતો કરી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી. કામ આ બહુ મોટું કામ છે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાના પૂર્વે ગ્રહણ કરેલા વિપરીત અભિપ્રાયોનો ત્યાગ કરી. અભિપ્રાય ઉપર કેટલું વજન છે પહેલેથી. આપણે તો અભિપ્રાય ઉપર એક આખો આર્ટિકલ આત્મજાગૃતિમાં આવી ગયો છે કે પરિણામની અંદર અભિપ્રાયનો રોલ બહુ મોટો છે. અભિપ્રાય બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિ પૂરી શક્તિથી જેટલી છે એટલે આ પ્રગટ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. જુઓ બપોરે થોડી ચર્ચા થઈ હતી કે બહુ થોડા સમયમાં આત્માને લાભ થાય એ ક્યારે થાય કે પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરીને વિપરીત અભિપ્રાય અન્યથા અભિપ્રાય પોતાની સર્વ શક્તિથી તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગમાં જે ક્રમથી શરૂઆત કરવાની છે એ ક્રમથી શરૂઆત કરવી એ આજ્ઞા છે. એ આજ્ઞાને ઉપાસવી એટલે કે પોતે જે કરવા યોગ્ય છે તેનું અમલીકરણ ચાલુ કરી દેવું. સર્વશક્તિથી શક્તિને ગોતવા વિના. શક્તિને ગોતવા વિના એનો અર્થ શું થાય છે કે કેટલાક મનુષ્યો હિંમત હારી જાય છે પગલું ભરવા જતા કે આમ કરશું ને આપણું બધું પાછું કઈક આપણું વજન વધી જાય. આમાં તો આખા સંસારને ઉપાસવાનો અભિપ્રાય છોડીને સત્સંગ ઉપાસવો છે તો પછી આ બધા કાર્યો સંસારના છે એમાં ધ્યાન ઓછું થઈ જાય. કેમ કે બધું ગૌણ થઈ જાય અને ધ્યાન ઓછું થાય ત્યારે બધા કામ બગડી જાય. તો આ એક ડર સામે આવીને ઉભો રહેવાનો બધાને આ પ્રશ્ન સામે આવવાનો છે. જેવો આગળ વધવા જશે તો આ પ્રશ્ન ડરાવવા માટે એક સામે આવશે. એ વખતે જો હિંમત હારી ગયો એટલે ગયો આ માર્ગમાં નહીં પ્રવેશ થાય એમાં. અને એ વખતે હિંમત કરી કે જે થવું હોય તે એક વાર ભલે થઈ જાય. આ ઈશ્વર કરતા વાળા પણ એટલું તો કરે છે કે મેં તો તમે તારા હાથમાં બધું સાચું છે જે થવાની હોય તે થાય. પુનિત મહારાજનું છે ને ભજન કે મેં તો હવે તને બધું સોંપી દીધું છે મારે તો જે થવાનું હશે એ થશે. આ તો વિજ્ઞાન છે, સાયન્સ છે. આના ઉપર વિશ્વાસ આવે એટલે એની હિંમત બીજી જાતની હોય. એની હિંમત બીજી જાય ગમે તે થઈ જાય. મારે મારું આત્મકલ્યાણ કરવું છે, કોઈ પણ ભોગે કરવું જ છે અને કરવું જ છે બસ. તો કોઈ પણ ભોગ લેવા તૈયાર થઈ જાય અને એને કાંઈ વાંધો આવતો નથી. એને કઈ વાંધો આવતો નથી, પણ હિંમત જોઈએ કામ કરે. વાંધો નહીં આવવાના બે પ્રકાર છે. કોઈ એમ કે એને પ્રતિકૂળતા નહીં આવે એવી કોઈ ગેરંટી આપો છો? આ પ્રશ્ન બધા કરવા જેવા પ્રશ્ન છે, એવી ગેરંટી નથી કોઈ. પણ પ્રતિકૂળતા આવવા છતાં પણ તને એ પ્રતિકૂળતાનું દુઃખ નહીં લાગે, એ વાત ચોક્કસ છે. બહુ ભાગ તો પ્રતિકૂળતા નહીં જ આવે, લગભગ નથી આવતી. કેમ કે આ બધા વિષયો એવા છે, સત્સંગની ઉપાસનામાં ઉત્કૃષ્ટ પુણ્ય ભાવ થાય છે. કેવા ઉત્કૃષ્ટ પુણ્ય ભાવો થાય ત્યારે જે પાપ ભાવે, કેટલાક સામાન્ય પાપ ભાવે જે કર્મો બંધાવાના બંધાયેલા હોય ને, તેની પ્રકૃતિ અંદર ને અંદર ફરી જાય. પરમાણુ ક્યાં ક્યાં રહીએ, પાપની પ્રકૃતિ પુણ્યની પ્રકૃતિમાં ટ્રાન્સફર થઈ જાય. મોટા ભાગ ઉપાસના કરવા વાળાને વિશેષ દુઃખ થતું નથી, તને ખબર જ નથી પડતું, તને દુઃખ લાગતું નથી. પરિસ્થિતિ ગમે તે હોય એનો એને દુઃખ લાગતું નથી. આવું બને બસ પછી હું વાંધો. એટલે એ રીતે એમ કહેવામાં આવે છે કે ભાઈ તું હિંમતથી આગળ વધ, તને કોઈ જાતનો વાંધો નહીં આવે. એમ જ છે ને, પામે એટલું દેખાય ને. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે, સાંભળે છે તે સત્સંગને ઉપાસે છે એમ ન પૂરું. પોતાને અંગીકાર કરવા યોગ્ય, અમલીકરણ કરવા યોગ્ય વાતનું અમલીકરણ કરે છે એ સત્સંગને ઉપાસે છે. તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને એમ જે સત્સંગને ઉપાસે છે એ પ્રકારે જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. એ આત્મકલ્યાણની ઉપાસના કરી રહ્યો છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ ગેરંટેડ વાત છે. એને કોઈ દુઃખ નહીં અનુભવ કરવા પડે, કોઈ દુઃખનો અનુભવ નહીં થાય, એ વાત ગેરંટેડ છે. અને જગતમાં કોઈ પણ દુઃખ ભોગવવા ન પડે એનો આ સિવાય કોઈ બીજો ઉપાય નથી. અને આ ઉપાય ન કરે અને જગતના દુઃખ ભોગવવા પડશે, ભોગવવા પડશે, અને ભોગવવા જ પડશે, નિયમથી ભોગવવા પડશે. આમ છે. એક વાર પરિપક્વ વિચાર કરીને નિર્ધાર કરવો પડશે, અને નિર્ધાર કરવો ઘટે પરિપક્વ પૂરો વિચાર કરીને. અધૂરો ને અધકચરો વિચાર કરીને નિર્ણય પછી નહીં ટકી શકે. તારે પરખેથી વિચારીને સમજીને શાંત ચિત્તે નક્કી કરવું પડશે કે મારો હિત શેમાં છે, શું કરવાથી મારો હિત છે, શું કરવાથી મારું કલ્યાણ છે. આટલું પોતે લેખા પછી એ જ અભિપ્રાય વાળી એક શિવજ્ઞાન સૂત્રની સાતમા અધ્યાયની 11મી ગાથા એમણે ટાંકી છે. પોતે ઘણા શાસ્ત્રો વાંચેલા, યાદદાસ્ત તો અસાધારણ હતી, એટલે આ બધી ગાથાઓ એમને યાદ રહી જતી હતી. ખાસ ખાસ ગાથાઓ તો સાંપી જાય. સમૃદ્ધા જંતવો માણસપ્તમ દુઃખમ ભયમ બાલિશેણમ અલંભો એકંત દુઃખે જળિયવ લોએ સકમણા વિપર્યાસ હોય. ગાથાનો અર્થ એમણે કર્યો કે પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો હોય તે સર્વ દુઃખથી મુક્ત થવાનો જે અભિપ્રાય દર્શાવ્યો પ્રસંગો છે તે તે ગાથા શેરડાંગ સૂત્રમાં નીચે પ્રમાણે છે એમ કરીને ગાથા લખી છે. એનો અર્થ છે કે એ જીવો તમે બુજો સમ્યક પ્રકારે બુજો સંબુજ્વા જંતવો, એ જીવો તમે સમ્યક પ્રકારે બુજો એટલે સમ્યક પ્રકારે સમાધાનને પામો, સમજીને સમાધાનને પામો. માર્ગ સમજણનો છે, આ માર્ગ છે એ સમજણનો છે એમને અંધુરતા કરવાનો માર્ગ નથી, અંધશ્રદ્ધાનો માર્ગ નથી. એ જીવો તમે બુજો સમ્યક પ્રકારે બુજો, મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે. માણસત્તમ દુઃખમ, મનુષ્ય પણ મળવું એ બહુ દુર્લભ છે, એની કિંમત કરતા ના આવડી તો રત્ન જેવું મનુષ્ય પણ જેમ કોઈ કાગડાને ઉડાડવા માટે પથરાનો ઘા કરે એમ રત્નનો ઘા થઈ જશે. એમ કૂતો શું કાગડો બેઠો છે લાભને ઉડાડે પછી એનો ઘા કર્યો, જો પથરો હાથમાં રત્ન હતું એમ તને ખબર નહીં. એવી રીતે આ મનુષ્ય પણ ઘડીકમાં આંખ મીટાશે ને વ્યૂ જાશે પૂરું થઈ જશે. આ મનુષ્ય પણ મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશેને ભય છે એમ જાણો, ચારે ગતિમાં દુઃખનો પાર નથી એમ તમે જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. સદવિવેક એટલે આત્મકલ્યાણ સંબંધીનો વિવેક કરવો કે શું ઉપાય કરવાથી આત્મકલ્યાણ થાય, એવો જે સદવિવેક છે એ અજ્ઞાનને કારણે મોટા ભાગના મનુષ્યો એ વિવેક પામતા નથી. 1% કોઈ અંશમાં જીવો વિવેક પામે છે, બાકી 1% પણ એવો નથી. બધા સંપ્રદાય પ્રમાણે ઘરેડ બંધે હેલા જાય, ગાદરીઓ પ્રવાહ, એક ઘટું કુવામાં પડે તો બધા કુવામાં એના જેવું. ખેતાને બુદ્ધિ ન હોય એમ કે છે, પણ આ તો મનુષ્ય છે ને એમ કરે છે. શું કે પાછળ પાછળ જે જે સંપ્રદાયમાં જે રૂઢિ જે રિવાજ જે સાધન જે કાંઈ ક્રિયા જે કરાતું હોય એમ નેમ સમજ્યા વિના, વિચાર કર્યા વિના, એનો વિવેક કર્યા વિના મનુષ્યપણાનો સમય ખર્ચી નાખે છે, શક્તિ ખર્ચી નાખે છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે.
જે સંપ્રદાય હતા એમાં બધા માનતા, એટલે એ કોઈ સામાયિક એક પ્રતિકામાં, એટલે આખું પહેલું વિવેકરણ તો
બહુ જ નહીં ચાલે, એટલે આ બહુ દુર્લભ વસ્તુ મળી છે. હવે સંપ્રદાય ઉપર નજર કરો તમે તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે આ કોઈ એક દુર્લભ ચીજ આપણને મળી છે. લોકો એમ એમ ગાદરિયા પ્રવાહની જેમ હેલા જાય છે, સમય શક્તિ ખર્ચી નાખે છે, મનુષ્ય બહુ ગુરો થઈ જાય છે, પરિભ્રમણ એમને મંજૂરી જાય છે.
2500 વર્ષ પહેલા ભગવાને જે દેશમાં પ્રકાશ એ તો પછી ડુંગળી થઈ ગઈ,
એમાંથી ગાથા કાઢીને આપણને આપી છે ને ક્રીમ કાઢીને આપી છે, કેમ કે અમે તો હજારો ગાથાઓ પણ આવા મહાપુરુષો થાય ત્યારે કેટલાય જીવોનું કલ્યાણ થઈ જાય, કેટલાય જીવોનું કલ્યાણ થઈ જાય. ક્રીમ કાઢીને માખણ કાઢી, હા નહીં તો રસ ન પડે,
નેતર આપણને નેતર આપણને રસ ન પડે, એવું રૂચે નહીં. એટલે ઘણા સત્સંગમાં આવીને પાછા હતા ત્યાં ત્યાં રહ્યા જાય છે, એવું બને છે કે આપણે થોડા દિવસ ગયા એવું પાછા મળીએ, હું રસ્તો ચડી જાય પાછા, એવું બને છે. પણ વિચારવાન જીવ હોય અને ધર્મના ક્ષેત્રમાં ખરેખર આત્મકલ્યાણ કરવા માટે આવ્યો હોય તો એને લાઈટ થાય, અંદરમાં એને લાઈટ થાય કે કાંઈક વાત બીજી છે, સમજવા જેવી છે, અને એમને અંદરથી કાઢી નાખવા જેવી. દ્રઢતા આવી જાય તો કામ થઈ જાય, ન્યાય થઈ જાય. તો જો દ્રઢતા આવે તો ન્યાય થઈ જાય. મારી નાખો તો મૂકે નહીં, એને પછી છોડે નહીં. એની સાથે મારાની પરિસ્થિતિ એવી બને કે બીજા સાથે રહેનારા એની સાથે ન ચાલે જો બધાને કંઈ બધા સાથે ચાલનારા મળે એવું નથી. પણ એ ગમે તે પરિસ્થિતિમાં એક વખત એને ખબર પડી કે આ વસ્તુ મૂકવા જેવી નથી કોઈ પણ ભોગે, પછી ખલાસ. એ ગમે તે ભોગે ન છોડે એવી દ્રઢતા આવે છે, એ કામ કરી દેશે. શું કહ્યું? અજ્ઞાન થી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક, આખું જગત એકાંતે દુઃખે કરીને બળે છે એમ જાણો. ચારે બાજુ આગ લાગી છે એમ જાણો. હળગે છે બધા, ગમે એવા બહારમાં સુખી દેખાતા માણસો અંદરમાં આકુલતાની હોળી સળગતી હોય છે. અંદરમાં કેટલી આકુલતા, પાર વગર નહીં, વિકલ્પોનો વિચારોનો ભાર નહીં, ઊંઘ નખે આવે, ઘરલું સારામાં સારું બનાવે, હવામાનને તળાય, 25 કિલો રૂ નાખજે એમ કે. હું હવે 5 કિલો રૂ વાળું હોય કે 25 કિલો રૂ વાળું હોય કે ભોંય પથારી હોય, આત્માને શાંતિ હશે તો ઊંઘ આવશે, અશાંતિ હશે તો ઊંઘ નહીં આવે. પણ ખ્યાલ આવવો જોઈએ કે આ બધા હળગે છે, ચારે કોર આગ લાગી છે, અને મારે હવે આ આગમાંથી છટકીને બચી જવું છે. બચી જવું છે એ કૂદકો મારે નીકળી જશે બહાર આગમાંથી, નહીતર બધા હળગે છે, ભેગો હળગ છે. આમ છે પરિસ્થિતિ. આખો લોક એકાંત દુઃખે કરીએ બળોએ, શું લોક એકાંત દુઃખે કરીને બળે છે, આ તીર્થંકર આમ કે છે, શું એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. મોટા ભાગના કર્મને અનુસરે છે, જે સંપ્રદાયમાં ગયા એના પ્રમાણે અનુસરે છે. વિપરીતતા અવિપરીતતા કાંઈ વિચારતા નથી, એનો તમે વિચાર કરો. આત્મા શિવજ્ઞાનની ગાથામાં કહ્યા પછી હવે પોતાની વાત કરે છે કૃપાળુદેવ. કૃપાળુદેવના વચનોની અસર વધારે થાય છે લાયક જીવોને, એનું કારણ એ છે કે પોતાની વાત બહુ કરે છે, કે જો મને આમ થાય છે અને એ વાત અસર કરી જાય છે. કેમ કે એટલા પોતે સરળ અને નિર્મળ છે કે જે એવું પોતાનું પરિણમન છે એ બહુ સારી શૈલીથી બતાવે છે અને એ અસર કરી જાય હૃદયમાં, સરહદ ઉતરી જાય એવી કેટલીક એમની વાતો છે. જો અહીંયા બહુ સરસ વાત કરી છે આ પેરેગ્રાફમાં કે સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ
તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. શું કે છે, જ્ઞાન દશા પામ્યા પછી 27મા વર્ષે આ વાત લખી છે અમે, કે અમને વેપાર ધંધો કરીએ છીએ. મુંબઈથી કાવ્ય મુંબઈથી લખેલું છે. આજે વ્યાધિ ઉપાધિથી મુક્તપણે વર્તીએ છીએ, કાંઈ અડતું નથી અંદરમાં. આ નોકરી કરી છે, દુકાને બેઠા બેઠા નોકરી કરી લઈએ છીએ, માટે અમારે નફા નુકસાન સાથે કાંઈ લેવા દેવા નથી. એમ મુક્તપણે છૂટાપણે વર્તતા હોવા છતાં પણ સત્સંગ માટે અમને એમ નથી. સત્સંગને વિશે રહેલી ભક્તિ, સત્સંગનો મહિમા, સત્સંગનો બહુમાન, એ તો અમારા અમને મટે એવું જ લાગતું નથી. અમને બીજી બધી વાત મટી જશે, સત્સંગની વાત નહીં મટે. સત્સંગ માટે અમને એટલો બધો મહિમા છે, એટલો બધો મહિમા છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વિશા કરે છે. રાત અને દિવસ સત્સંગનું અપૂર્વપણું સર્વોત્તમપણું એ ભાવ અમને ખસતો નથી. રાત્રિ દિવસ એ ભાવ અમને ખસતો નથી. આટલું અમને સત્સંગનું મૂલ્યાંકન થયેલું છે. જ્ઞાન દશામાં એમ કહે છે, શું તથાપિ હૃદય યોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. એમને પણ ત્યાં સત્સંગ, મન મેળાતી સત્સંગ જેને કહેવાય, મન ઠરે એવો સત્સંગ એમને ત્યાં મુંબઈમાં નહોતો. સુભાષભાઈ શૈલામાં રહેતા હતા, અંબાલાલભાઈ ખંભાતમાં રહેતા હતા, મુંબઈમાં એટલો સત્સંગ નહોતો. ઘણું કરીને કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. લાભ નુકસાનના દિવસો બીજું ત્રીજું બધું આવ્યા ચાલ્યા કરતો સંયોગ માટે, પણ અમને કઈ એનું દુઃખ થતું નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરીને વર્ત્યા કરે છે. સત્સંગ નથી એનો અંતરાય છે, એ વાત તો અમને પણ દુઃખદાયક થઈ જાય છે. સત્સંગ જોઈએ અમારે, જ્ઞાન દશામાં બધું જ્ઞાન ધ્યાનમાં રહી શકે એવા મહાપુરુષ હતા, તો પણ સત્સંગને ઈચ્છે છે. એમને એટલી જરૂર ભાસી છે, મુમુક્ષુને કેટલી જરૂર ભાસવી જોઈએ. એમની પાસે તો જ્ઞાનની મૂડી હતી, મુમુક્ષુ પાસે હજી એ જ્ઞાન નથી. એનો તો સત્સંગ ઘણો ઉપકારી થાય, એનું મૂલ્યાંકન એને ભાસવું જોઈએ. સર્વ ભૂમિઓ સત્સંગ વગરના, સર્વ ક્ષેત્રો સર્વ ભૂમિઓ એટલે સર્વ સત્સંગ વગરના સર્વ ક્ષેત્રો, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીત આદિ પ્રસંગો અમને અજાણ્યા જેવા લાગે છે. જાણે કંઈક પરદેશમાં આવી ગયા હોય એવું, અજાણ્યા જેવા, સાવ પારકા. પરના એટલે સાવ પારકા, અજાણ્યા પારકા, ઉદાસીન જેવા. ક્યાંય ધ્યાન દેવું ગમે નહીં, ક્યાંય ઉપયોગ ઠરે નહીં. અરમણીય, જરાય સારા લાગતા નથી, રમણીય સારા લાગે છે. અરમણીય અમોહ કર, અમને આકર્ષણ નથી થતું, મોહ આકર્ષણ કરે એને મોહ કરે. અમોહ કર અને રસ રહીત સ્વાભાવિકપણે ભાસે છે, અમને ક્યાંય રસ આવતો નથી. તો કે ક્યાં અમને રસ આવે છે? માત્ર જ્ઞાની પુરુષો જેનો સત્સંગ મળે, મુમુક્ષુ પુરુષો જેનો સત્સંગ કરી શકાય, કે માર્ગાની માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ, તે અમને જાણીતો લાગે છે. એવું અજાણ્યા લાગતા હતા, હા હવે અમને જાણીતા લાગે છે, તે પોતાના લાગે છે. ઠીક, સત્સંગ વગરના ઘરવાળા હોય તો પણ પારકા લાગે એમ કે છે, પણ સત્સંગી મુમુક્ષુ હોય તો એ પોતાના લાગે. જોઈએ ત્યાં એને આનંદ ને પ્રેમ ને વાત સલી આવે,
એટલું ઘરવાળાને જોઈને ન આવે, એવું છે. આમાં સત્સંગ તે જાણે તો પોતાનો પ્રીતિકર, અમને પ્રીતિ થાય છે એના પ્રત્યે, શું સુંદર લાગે છે, રમણીય. એનું અરમણીય તો આ રમણીય એટલે સુંદર લાગે છે, આકર્ષણાર લાગે છે, એનું અમને આકર્ષણ થાય છે, એને રસ સ્વરૂપ ભાસે છે, અમને એમાં રસ આવે છે. સત્સંગી જીવો પ્રત્યે અમને રસ આવે છે. એમ હોવાથી અમારું મન ભાણું કરીને અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમારા જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. અમારું મન ક્યાંય ઠરતું નથી, કોઈ ઠેકાણે અમારું મન ઠરતું નથી. એક તમારા જેવા માર્ગની ઈચ્છાવાળા જેવો મળે છે ત્યારે અમારું મન ક્યાંક ઠરે છે. આ જેવો કઈ માર્ગને, હું આત્મકલ્યાણના માર્ગને ઈચ્છે છે એની સાથે બે વાત કરીએ તો અમારો આત્મભાવ, આત્મકલ્યાણનો આત્મભાવ પણ વિશેષ વિશેષ આવિર્ભાવ પામે. એમ કારણ તો એ છે, ઠરવાનું કારણ એ છે કે જે આત્મશાંતિના માર્ગે જવું છે એ આત્મશાંતિના માર્ગની વાત કરનારને પણ એ આત્મશાંતિના ભાવો આવિર્ભાવ પામે છે. એટલે એ સત્સંગની ઈચ્છા છે. આટલી સત્સંગની કિંમત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણા પરિણામની કે ભવિષ્યની ગતિની ગાડી પાટે ચડવાની બચવું હોય તો આ એક જ ઉપાય છે, યથાર્થ સત્સંગ. એ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી. આપણે બધા ધર્મ સાધનને ગૌણ કરવા, એક સત્સંગ ઉપાસના. આમ તીર્થંકર વારંવાર એમ ઉપદેશ કરતા હતા, જો કલું વચ્ચે શું કર્યું, તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. હવે આપણે તીર્થંકરનું ન માનવું હોય તો પછી બીજો કોઈ ઉપાય નથી. કૃપાલુ તો તીર્થંકરના નામે આ વાત કરે છે. મેં તીર્થંકર તો વારંવાર આમ કહેતા હતા, અમે તીર્થંકરની સભામાં જતા હતા અને એમને સાંભળતા હતા. સમોસર એમની સભા છે, ધર્મસભા, અને આ વાત એ વારંવાર કરતા હતા. એક વાર બે વાર નહીં, ઘણી વાર આ વાત કરતા હતા. એમની આજ્ઞા, ભગવાનની આજ્ઞા માનવી, તે ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું, કચડવી પગ નીચે, એની વાત આપણે જવાબદારી સમજીને કરવાનું રહીએ છે. આપણે આપણી જવાબદારી શું છે. તીર્થંકર આમ કહેતા હતા એમ વાત જ્યારે આપણા કાને પડે ત્યારે આપણી જવાબદારી ઊભી થાય છે. અને એ જવાબદારીમાં એનું ફળ તો આપણું આત્મકલ્યાણ છે. કોઈના માટે કોઈ વાત, સત્સંગ કોઈના માટે કરવાનો છે એ પ્રશ્ન તો છે નહીં, આ તો પોતાના આત્મકલ્યાણ માટેનું છે. 491 પત્રમાં એમણે પોતાની વાત કરી નાખી છે કે અમારું મન ક્યાંય પ્રતિબદ્ધપણું પામતું નથી એટલે ક્યાંય ઠરતું નથી. એટલે ક્યાંય નથી ઠરતું, નથી ઠરતું, નથી ઠરતું, અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું ભજતું. પણ તમારા જેવા કોઈ માર્ગની ઈચ્છાવાળા જીવો મળે છે ત્યારે અહીંયા ઠરે છે, પ્રતિબદ્ધપણું પામે છે. અને મુંબઈમાં હતા તો કોઈ વાત કોઈ સત્સંગ માટે આવી ચડે યોગ્ય જીવો, એ રાતના 10-11-12 વાગ્યા સુધી એમનો સત્સંગ ચાલતો હતો. સત્સંગ બહુ ક્યારેક બહુ સારો ચાલી ગયો હતો મુંબઈમાં, પણ એમનું મન ઠરે એ એક જગ્યાએ, ઠરે બીજી જગ્યાએ, ક્યાંય ઠરે નહીં એવી સ્થિતિ એમણે પોતે જાહેર કરી દીધેલી છે. એ ઉપરથી આપણે આપણો વિચાર વિશેષપણે કરવાનો રહીએ છીએ. મુખ્ય વાત તો એ છે કે આ જે મનુષ્યપણું મળ્યું છે અનંત કાળે ન મળે એવી તક મળે છે. મનુષ્ય કોણ મળ્યું છે એમને? આવી તીર્થંકરની વાત સંસારથી ઉગરી જવા માટેની, સંસાર સમુદ્રથી ડૂબતા બચવા માટેની વાત પણ મળી, એવી તક મળી છે. એ તકનો કેમ લાભ લઈ લેવો? સમય અનિશ્ચિત છે અને થોડો છે એમ સમજીને એનો કેમ લાભ લઈ લેવો? એનો વિચાર આપણે કરવાનો દિવસ બહુ સદવિવેકથી એનો વિચાર આવ્યો તો કામ અનંતકાળમાં નહીં થઈ ગયેલું એવું કામ થઈ શકે એવી તક છે. અને નહીતર અનંત પરિભ્રમણ ઊંઘું છે, એમાંથી તો કોઈ બચાવી શકે એવું છે નહીં. કેમ કે બચાવનાર તીર્થંકરને આવા મહાત્મા મળ્યા પણ આપણે એમની આજ્ઞાને ધ્યાનમાં લીધી એમ થાય છે. Thank you.